તારીખ 15/4/1996 શ્રી સમયસર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 239.
એ રીતે એમનું પુણ્ય યોગ નહીં કુલદેવ નો પુણ્ય બહુ મોટો હતો, હજારો માણસો આવવા માંડ્યા હિન્દુસ્તાન ના ખૂણે ખૂણે લોકો આવવા માંડ્યા, એમના નિમિત્તે ઘણી પ્રભાવ થાય. અને જે જે જીવો એવા પ્રભાવના યોગમાં સમીપ આવે છે, સહયોગ કરે છે, એ એમનો પુણ્ય યોગ છે, તે જીવનો પુણ્ય યોગ છે. એમ બંનેને એ વાત લાગુ પડે છે કે આમાં બંને બંનેથી કામ થાય છે, કામમાં બંને જણા છે. જે કાંઈ પ્રભાવના થાય છે એમાં સમ્યક દ્રષ્ટિનું પણ યોગદાન છે, અને બીજા શાસનમાં જે જીવો છે એનું પણ યોગદાન છે. એટલે બંનેનો પુણ્ય યોગ છે, એ રીતે બંનેને લાગુ પડે. સમુચે પણ એમ કહેવાય કે શાસન નું પુણ્ય અત્યારે ઘણું છે. શાસન તો વ્યક્તિ નથી પણ સંગ્રહ નથી, એક સાથે એક કામમાં ઘણા જોડાયેલા હોય તો સંગ્રહ નથી. અને શાસન એક શબ્દમાં શાસન એમ કહેવાય, શાસન નું પુણ્ય જોડું છે. પુણ્યયોગ છે, યોગ્યતા પણ છે, બે વાત છે. પુણ્યયોગ છે, યોગ્યતા પણ છે, સારી યોગ્યતા ગણવામાં આવે.
વિદ્યાર્હમ વિદ્યાર્હમ આરોહ મનોરહ પહેશુ ભમૈ જ્યોતિદા તો ધીન નાન પહાવી સમાધિક થી મળે દઉં. વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો હતો એ અધ્યાત્મ વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યારૂપી રથ છે એમાં આરૂઢ છે. અને મનરૂપી પંથમાં અર્થાત મનરૂપી જે રથને ચલાવવાનો માર્ગ એને મનમાં વિકલ્પો આવે છે કે આ શાસ્ત્રનું પ્રકાશન થાય, એમની વાણી પણ સાંભળવા લોકો આવે, એમને માર્ગદર્શન લેવા પણ લોકો આવે છે. એ બધું પ્રભાવના નામે માર્ગમાં ભ્રમણ કરે છે, જેમ રથ માર્ગમાં ચાલે એવી રીતે પોતે પણ એવા મનના વિકલ્પોમાં ચાલે છે. તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણે. જીનેશ્વર પરમાત્મા છે, એમણે વિવિધ ધનીમાં જે જ્ઞાન બહાર વહેતું મોટું એ જ્ઞાનની એ પ્રભાવના કરે છે. એટલે જીનેશ્વર અને સમ્યક દ્રષ્ટિ જુદી જુદી વાત કરતા નથી. પછી એક સમ્યક દ્રષ્ટિ હો અને અસમ્યક દ્રષ્ટિ હો, એ બધા જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારા છે. કોઈ પોતાની વાત કરે છે નવી જુદી જુદા પડીને એવું નથી. શ્રીજી નામ કહે છે, કૃપાળુદેવ લખે છે ને પત્રોમાં, શ્રીજી આમ કહે છે, તીર્થંકર આમ કહેતા હતા. ભગવાનના નામે પ્રચાર કરો છો, ગુરુદેવ કહેતા ને અમે તો આડતિયા છીએ, ભગવાનનો માલ છે, ભગવાનના નામે એમના આડતિયા થઈને વેચીએ છીએ, વેચીએ છીએ એટલે વિના મૂલ્યે વેચીએ છીએ. મુમુક્ષુજી પણ મોક્ષ માર્ગની સમીપ હોય એને પણ એવા કરવામાં આવે છે, એ મોક્ષની યોગ્ય ભૂમિકાનો વ્યવહાર છે. નિશ્ચય જે પ્રગટ થયેલો નથી પણ આવા જ્ઞાનથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. અનેક જીવો મોક્ષ માર્ગે ચડે છે, અનેક જીવોને મોક્ષ પદ પામવાની સમીપતા થાય છે, એવું નામ મળે છે, એની અનુમોદના આવે છે મુમુક્ષુ જીવને, અને મુમુક્ષુ પણ એવા જ વિકલ્પો આવે છે, એને જેવા સમ્યક દ્રષ્ટિને વિકલ્પો આવે છે એને અનુસરતા વિકલ્પો, અથવા સમ્યક દ્રષ્ટિને અનુસરીને એ પણ પ્રવર્તિત કરે છે મુમુક્ષુ, એને પણ પ્રભાવના કહેવામાં આવે છે. પ્રવૃત્તિ છે તો વાયુ પ્રવૃત્તિમાં તો ઉભો જ છે ને, એની અંતર પ્રવૃત્તિમાં આવ્યો છે ક્યાં? વાયુ પ્રવૃત્તિમાં તો સંસારની પાપની પ્રવૃત્તિ તો ચાલે છે, ગૃહસ્થી અને વ્યવસાયની પ્રવૃત્તિ તો ચાલે છે, અને એ અનિવાર્ય છે એમ ગણીને કરે છે, તો એ અશુભ ભાવની સાથે સાથે આવા પ્રકારના શુભ ભાવો આવ્યા વિના રહીને એ ભૂમિકામાં આવ્યા વિના રહીએ ને સહેજ જ આવે, કરવાનો ઉપદેશ નથી અહીંયા, કે ન આવતા હોય તો ઊભા કરો એમ કે સહેજે આવ્યા વિના રહીએ ને, પણ એ શુભ ભાવ છે ધર્મ નથી એમ સમજીને એનું મૂલ્યાંકન એ ધર્મ જેટલું ગણતા નથી, એટલી સમજણ સ્પષ્ટ હોવી જોઈએ, અથવા એ ધર્મનું કારણ છે એમ પણ ગણતા નથી. દર્શનનો મંદ અવશ્ય થાય પણ શુભ રાગ છે તો ધર્મનું કારણ નથી, દર્શનનો મંદ થાય એ દર્શનમોના અભાવનું કારણ ગણી શકાય વ્યવહારે, એટલી વાત છે. પણ શુભ રાગને કારણ ન ગણવું, કેમ કે શુભ રાગનો અભાવ થઈને વિતરાગ, જ્યારે દર્શનનું મંદ થઈને અભાવ થાય છે, એ બેના પ્રોસેસમાં ફરક છે. રાગને વિતરાગતાનું કારણ નથી ગણાતું, પણ દર્શનનો અભાવ થાય એ પહેલાં અવશ્ય દર્શનનું મંદ થાય તો જ અભાવ થાય, તીવ્ર હોય ત્યાં સુધી એનો અભાવ ન થઈ શકે, એવી વસ્તુ સ્થિતિ છે. આજ્ઞામાં ચાલુ પોતાને કેટલી ખબર પડે, મુમુક્ષુને ક્યાં ચૂક થાય એનો પોતાને ખ્યાલ ના આવો, એને જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચાલુ, એટલે વાત પૂરી થઈ ગઈ, બોજો જ નહીં કાંઈ ઉપાડવાનો, ચિઠ્ઠી નો ચાકર, હું તો ચિઠ્ઠી નો ચાકર, શું વાત મારે શું પૂછે, પોસ્ટમેન સારા સમાચાર લઈને આવે કે ખરાબ સમાચાર લઈને આવે, પોસ્ટમેનને કોઈ ઠપકો આપે છે કે આવો કાગળ કેમ તું લેવા દેવા આવ્યો, પોતે તો પોસ્ટમેન છે, ભગવાન સમ્યક દ્રષ્ટિ એમ માને છે કે અમે ભગવાનના પોસ્ટમેન છે, એ માથે રાખતા નથી, પણ એમને યોગ્ય અયોગ્યની સૂઝ હોય છે, પોતાને સર્વસ્વપણે પોતાના સ્વરૂપની ઉપાદેયતા વર્તતી હોવાને લીધે એ ઉપાદેયતાની વિરુદ્ધ અયોગ્ય એવું પરિણામ એમને આવતું નથી, કેમ કે સર્વસ્વપણે પોતાના સ્વરૂપની ઉપાદેયતા વર્તે છે અને સાથે સાથે આ વિકલ્પ આવે છે એને અનુસરતો આવે છે, એટલે એને વ્યવહાર કહે છે. એ સૂઝ એમને હોય છે, મુમુક્ષુને એટલી સૂઝ ન હોય, અને એમને જો પ્રભાવના કરવા જાય તો ક્યાંક ને ક્યાંક ગડબડ કર્યા વિના કરીએ નહીં, એવું બને. એટલે તો 15મી ગાથામાં જીન શાસન કહ્યું કે સ્વાનુભૂતિ સંપન્ન છે એવા જે જ્ઞાની છે એ પોતે જ સમસ્ત જીન શાસન છે, જીન શાસન સવમ એ સમસ્ત જીન શાસન છે એમ કે. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે, આ પહેલું વચન બધે ટીકામાં આઠે આઠ અંગની ટીકામાં આ વચન સામાન્ય એમને લીધું, કારણ કે સમ્યક દ્રષ્ટિ સંકોચ કિરણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે પોતે જ્ઞાયક ભાવમય પણ પરિણમે છે. જ્ઞાયક ભાવ વાળો છે એમ નથી લીધો, જ્ઞાયક ભાવમય પણ એ એમનું પરિણમન છે એમ હોવાને લીધે પછી કઈ ગડબડ થવાનું કારણ નથી. પોતાનું સ્વરૂપ છે જ્ઞાયક ભાવ, તેમાં તન્મય પણ એમને વર્તે છે, એમાં તન્મય પણ તદરૂપ પણ અંદરમાં વર્તે છે એમ હોવાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જ્ઞાનની જે સમસ્ત શક્તિ, જો આ નિશ્ચય લીધું, પોતાના જ્ઞાનની જે સમસ્ત શક્તિ એટલે સર્વજ્ઞ શક્તિ, એને પ્રગટ કરવાના પુરુષાર્થમાં લાગેલા છે. પોતાનો જે જ્ઞાયક સ્વભાવ છે એ સર્વજ્ઞ સ્વભાવ છે અને સર્વજ્ઞ સ્વભાવને અવલંબે છે અંદરમાં, એટલે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થશે. સર્વજ્ઞ સ્વભાવના અવલંબને સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થાય છે. સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થવાનો, પ્રગટ કરવાનો આ એકમાત્ર ઉપાય છે. એ સ્વરૂપને સેવે છે, સ્વરૂપને સાધે છે, સ્વરૂપને આરાધે છે. એ પ્રકારની સ્વરૂપની સાધના આરાધના વર્તતી હોવાને લીધે એ સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા એના પુરુષાર્થમાં લાગેલા છે અને તે વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી એનો પ્રભાવ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ છે. પોતાનો જે સર્વજ્ઞ સ્વભાવ એને લઈને પ્રભાવ ઉત્પન્ન થાય છે, અતિશય ઉત્પન્ન થાય છે. માર્ગની પ્રભાવનાનો અતિશય ઉત્પન્ન થાય છે. એટલે જે લાયક જીવો છે એને એમની વાણી અસર કરી જાય છે અને એમની આજ્ઞાને અનુસરવાનું બંધ થાય છે, રૂચે છે. પુસ્તક વાંચ્યા છે, શાસ્ત્રો ઘણા વાંચ્યા છે માટે પ્રભાવના ઉત્પન્ન કરે છે એમ નથી. ગુરુદેવ તો લૌકિક શિક્ષણ બહુ અલ્પ હતું, ગુરુદેવ એ જમાનામાં હતું જ ક્યાં. કૃપાળુદેવે હાથ ચોપડી ભીણ્યા હતા, પહેલાં તો શું હતું, એક નિશાળ, કોલેજ બોલેજ કાંઈ નહીં, એક નિશાળ હોય અને એમાં 7 ધોરણ હોય, 4-5 વર્ષનો બાળક થાય, 5-1 વર્ષે, અમે લોકો તો 5 વર્ષે નિશાળે બેઠા છે, 5 વર્ષે અત્યારે ઓલા કેજીમાં મોકલે છે, જરા 2-3 વર્ષે મોકલી દઈએ છે બાળકને, તો 5 વર્ષે નિશાળે મોકલે, પહેલા ધોરણને એકડીઓ કે એકડો શીખડાવે એટલે કે એકડીયામાં બેસાડો, પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7 વર્ષમાં ભણી લઈએ. એટલે જેને ધંધો હોય એ ધંધે લાગે, નહીં તો નોકરી હોય નોકરી લાગી જાય. જે સામાન્ય હતો, પૈસા આટલો હતો નહીં, સામાન્ય માણસો હોય તો નોકરી લાગી જાય, તો વેપાર કરવા લાગી જાય, બસ ભણતર કેવું નહોતું. છતાં પણ નાની તો અંદર સર્વજ્ઞ સ્વભાવને અવલંબે છે એટલે ઘણી શાસ્ત્ર પ્રભાવના થાય છે અને શાસ્ત્રના ન્યાયો અપૂર્વ રીતે એમના જ્ઞાનમાં ભાસે છે. સામાન્ય માણસ ન વિચારી શકે એવું એ વિચારી શકે, કારણ કે અંદરમાં સર્વજ્ઞ સ્વભાવનું અવલંબન વર્તે છે એટલે જ્ઞાન નિરાવરણ થતું જાય છે. નિરાવરણ જ્ઞાનની અંદર અપૂર્વ અપૂર્વ ન્યાયો પણ સમજાય છે. આત્મકલ્યાણના જે પ્રકારો છે એ પણ સાધતા જાય છે અને તેથી તે સમજાવી શકે છે, કહી શકે છે. અને એ રીતે અંદર પ્રભાવના કરતા 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 બારમાં પણ સહેજે સહેજે પુણ્યયોગ અનુસાર પ્રભાવના થાય છે. એટલો પુણ્યયોગ હોય એટલી પ્રભાવના થાય છે. જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા વડે પ્રભાવના ઉત્પન્ન કરતો હોવાથી તે પ્રભાવના કરનાર છે. આ નિશ્ચય પ્રભાવના કરનાર છે. પોતાની શક્તિને અવલંબતા જાય છે, જેમ જેમ અવલંબતા જાય છે જ્ઞાન નિરાવરણ થતું જાય છે. જેમ અવલંબન વર્તતું જાય છે તેમ જ્ઞાન નિરાલંબન નિરાવરણ થતું જાય છે. માટે તે પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી, અપ્રકર્ષ એટલે જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી. ચંદ્રાચાર્ય કેવું કહ્યું, તો જ્ઞાન પ્રભાવના અપ્રકર્ષ કૃતો બંધ નાસ્તી, એવો બંધ નથી થતો. પરંતુ નિર્જરા છે, કિંતુ નિર્જરા એવ જ્ઞાનની અપ્રભાવના એટલે શું? જ્ઞાનની અપ્રભાવના ક્યારે થાય? જ્ઞાનેશ્વરના જ્ઞાનની અપ્રભાવના ક્યારે થાય? કે એ જ્ઞાનનો નિષેધ આવે ત્યારે. આમ ન હોય. જ્ઞાની પુરુષો જે વાત કરે એનો પણ વિરોધ કરનારા નીકળે છે ને, આવી રીતે નિમિત્તની વાત ન કરાય, આવી રીતે ઉપાદાનની વાત ન કરાય, આવું ફલાણું ન કરાય, આવી રીતે સત્પુરુષની વાત ન કરાય, ફલાણું ન કરાય. હું તો એ જીનેશ્વરના જ્ઞાનની અપ્રભાવનાથી શું પ્રભાવના નહીં કરવાથી શું જે બંધ થાય છે એવો બંધ સમ્યક દ્રષ્ટિને થતો નથી. કેમ કે એમના અભિપ્રાયમાં તો આવો જે જીનમાર્ગ છે, આત્મકલ્યાણનો સુંદર જીનમાર્ગ છે, એ જગતના વધુમાં વધુ જીવોને પ્રાપ્ત થાવો એવી એમની ભાવના હોય છે. 730માં લીધું છે ને, કુસુમદેવ ભગવાન પહેલા તીર્થંકરે શરૂ કર્યું એટલે એમનું નામ લીધું છે. પ્રભાવના ત્યાંથી શરૂ થઈ એટલે એમનું નામ લીધું છે. કોઈ પણ જીવ, જગતનો કોઈ પણ જીવ, નાથ જાત કે ગતિ આગતિ કાંઈ જોતા નથી. ભવ્ય અભવ્ય કાંઈ નહીં, ભાવના એવી છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે, આત્મકલ્યાણ પ્રત્યે, નિજ કલ્યાણ પ્રત્યે અંશપણે પણ, કોઈ અંશે પણ પ્રાપ્ત થાય, એને કોઈ વંશની પણ આત્મકલ્યાણના અંશની પ્રાપ્તિ થાય પછી આગળ પૂરું થઈ જશે પૂરેપૂરું આત્મકલ્યાણ. પણ શરૂઆતમાં કોઈ અંશે પણ પ્રાપ્ત થાય, એવા પ્રાપ્ત થવાના કારણને પણ પ્રાપ્ત થાય એટલે એનું નિમિત્ત, એ નિમિત્ત શાસ્ત્ર છે, બીજું જે કોઈ સાધન છે, સુવિધા છે, આહાર પાણી વાહન બીજું ત્રીજું અનેક પ્રકારના જે છે એ બધાના નિમિત્તમાં રહેણાંક બહેણાંક બધું પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલીવા ઋષભાદિ તીર્થંકરો એ પણ કર્યું છે. ઋષભદેવ ભગવાનનું નામ લીધું, આદિનાથ ભગવાને પણ એમ કર્યું છે. અને શા માટે એમ કર્યું છે? નિષ્કારણ કરુણાથી કર્યું છે. એમને કોઈ પણ એમ કરવા પાછળ અંગત કારણ નહોતું. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે. તો સત્પુરુષોને સંપ્રદાય નથી હોતો, પણ એક એક જાતિના ગણીને એને સંગ્રહ નહીંથી સંપ્રદાય કહી દીધો કે આવા પુરુષો હોય તે બધા સત્પુરુષ સત્પુરુષો છે અને એ સત્પુરુષોના સંપ્રદાયની અંદરમાં બીજા જીવો પ્રત્યે નિષ્કારણ કરુણા કરવાની અવસ્થા હોય છે. નિષ્કારણપણે કરુણા કરવાની અવસ્થા એમની હોય છે. એ વાતને સમજનારા બીજા મુમુક્ષુઓ પણ એને અનુસરે છે, ફોલોઅપ કરે છે. નિષ્કારણ કરુણાથી જો આ પ્રભાવના કરતા હોય તો આપણે પણ એની અંદર આપણો સહયોગ આપવો. સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એટલે ત્રણેય કાળે, જુદા કાળમાં જુદી જાતના સત્પુરુષો હોય છે એમની, ત્રણેય કાળે એવી જ અવસ્થા કરુણ અવસ્થા હોય છે. કે કેવી એની અંદર કાળજી લીધી છે, સમય માત્રના અનવકાશે, એક સમય મોડું કરવું નથી, અવકાશ નથી રાખવો, આજનું કામ કાલ કરશો. સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, ભવ્ય અભવ્ય કઈ બાકી ન રાખ્યા. જગતના બધા જીવો આત્માની અવસ્થાને પામો ને, શું કરવા કોઈ ઓછા દે. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આખો લોક આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, આખા લોકને આત્મ સમાધિ પ્રગટ થાવ, આત્મ શાંતિ પ્રગટ થાવ. અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો. મિત્રને સામે સામે લઈ દીધા. જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે, પોતાના આત્મામાં સ્થિર થવાના પરિણામ જે જ્ઞાનથી થાય છે, તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો એવું જ્ઞાન બધાને પ્રગટો, કોઈ એમાં બાકી ન રહ્યો. વિધાઉટ એની પ્રેજ્યુડાઇસ, આ વ્યક્તિને ન થાવ એમ નહીં, કોઈ પૂર્વગ્રહ વિના જગતના તમામ જીવોનું આત્મકલ્યાણ થાવ. તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, અનઅવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો. અનઅવકાશપણે એટલે જરાય મોડું થયા વિના બધા જીવો તે જ્ઞાન પ્રત્યે રૂચિ ધારણ કરે, બધાને રૂચે હો. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. બધા સત્પુરુષો આવા હોય છે, ત્રણેય કાળે બધા સત્પુરુષો એવા જ હોય છે. અને જે સત્પુરુષ થવા યોગ્ય હોય છે એવી યોગ્યતામાં પૂર્વ ભૂમિકામાં આવેલા જીવોને પણ એવા જ પરિણામ સહેજે સહેજે ઉદય થાય છે. એ છે તો શા માટે એમણે લીધું, સુભાગભાઈને પત્ર લીધો છે કે આપના અંતઃકરણમાં પણ એમ લીધું છે, આપના અંતઃકરણમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. લીમડીના દરબાર હતા એ, આમ તો શું છે, સુભાગભાઈના પિતાશ્રી જે છે લલ્લુભાઈ, એ લીમડી દરબારના કારભારી હતા, કારભારો કરતા હતા. કંઈક રાજનીતિમાં તો દખલ અખલ દખલ થયા જ કરે, એટલે એમને લીમડી છોડી અને થાયલા આવવાનું છે. રાજની અંદર તો કંઈક ગડબડ થાય અને રાજા પોતે નારાજ થાય, પછી ત્યારે એવું કંઈ મિતા ભ નહીં, પછી લીમડી છોડી અને સાયલામાં બિસાતા. સાયલા આવ્યા પછી પાછો કંઈ લીમડી દરબાર સાથે કોઈ એમને અંગત પરિચય થયો હશે. અને સૌભાગભાઈનું તો એવું હતું કે કૃપાળુદેવ સિવાય કાંઈ એમને દેખાતું નહીં, કે જે એમના પરિચયમાં આવે અને એને કાંઈ યોગ્યતા હોય કે યોગ્યતા થાય એ દ્રષ્ટિએ કૃપાળુદેવની વાત કરી. તમે આ પુરુષને ઓળખો, આ પુરુષનું સમય પાવો અને તમે કંઈક લાભ લ્યો, બધું લીમડી દરબાર સાથે વાત કરી. એટલે એમનો ભાવ વારંવાર રહ્યા કરતો હતો કે લીમડી દરબાર નો ભેટો ગુરુ કૃપાળુદેવ સાથે થઈ જાય છે સારું. એટલે કે કૃપાળુદેવને પણ ક્યારેક લખે, મુંબઈ હોય લીમડી દરબાર, ત્યારે દરબાર મુંબઈ આવ્યા છે
કઈક મેળ ખાઈ જાય તો સારું, લીમડી આવે ત્યારે ખાય. પણ ઓલા મોટા ને મુંબઈ જવાનું, રજવાડા લોકો તો મુંબઈ આવવાનું, વાત જતા જવાના હોય તો એટલે ત્યાં કઈક મેળ ખાઈ જાય તો સારું. એવું પોતાનો ભાવ લેખા કરતા હતા. એટલે કે આપને નિષ્કારણ કરવું નથી, અંતકરણમાં એવી ભાવના રહે છે. એવા કરે છે ને, આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે પાક ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. એમ એમને લાગતું કે જો આ રાજા મહારાજા કૃપાળુદેવને અનુસરે તો પછી તો એની વાણી તો ઘણો મોટો સમૂહ આવી જાય, કેમ કે આ તો પુણશાળી માણસ છે. એક મોટો પુણ્યવંતાની અંદર ભળે તો એની વાહે ઘણા મળે, તો તીર્થંકરનો માર્ગની પ્રભાવના ઘણી થાય એવી જે તમારી ભાવના છે, તથાપિ તેમ થવું સંભવિત નથી. એનું કારણ કે પોતે ગ્રસ્ત અવસ્થામાં હતા ને એ રીતે કોઈ પોતે લીડિંગ સમાજનું લીડિંગ લેવા માગતા નહોતા, એ રીતે પ્રભાવના કરવાના પેલા માનવતા આવતા. સંભવિત થવા યોગ્ય એવો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. એટલે અમે પ્રવૃત્તિના ઉદયમાં છીએ. પ્રવૃત્તિના ઉદયમાં લાગે વાત સમ્યક દ્રષ્ટિને તો જ્ઞાનની અપ્રભાવનાથી થતો બંધ નથી પણ નિર્વિરાશ છે. કેમ કે એમનો અભિપ્રાય તો બધાનો એવો જ હોય છે કે જ્ઞેશ્વરનું જ્ઞાન આખો લોક પામે. સન્માર્ગ સદા જૈવંત કરતો આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કયું છે? આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કયું છે? કેમ કે ભાવાર્થ લેવો છે ને, તેના ભાવાર્થ પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે. પ્રભાવના એટલે વિશેષપણે પ્રગટ કરવો, ઉદ્યોત કરવો, પ્રકાશ કરવો. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે સ્વરૂપને અવલંબીને, તેને પ્રભાવના અંગ હોય છે. અને તો બધા સમય દ્રષ્ટિને અંદરમાં પોતાના જ્ઞાનને પ્રગટ કરવાનો પ્રોસેસ ચાલતો જ હોય છે. એટલે એમની નિશ્ચય પ્રભાવના અંગ તો હોય, એ નિશ્ચય પ્રભાવના પૂર્વક જે વિકલ્પ આવે એને વ્યવહાર કહેવામાં આવે છે. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે, તેને અપ્રભાવના કૃત કર્મબંધ નથી. તેને અપ્રભાવનાને કારણે થતો જે કર્મગ્રંથ છે એ નથી, જે બીજાને હોય વિરુદ્ધ ચાલતા હોય એને એવો બંધ સમ્યક દ્રષ્ટિને કદી થતો નથી. કર્મ રસદયને ખરી જાય છે, કર્મનો કોઈ ઉદય આવે તો એ રસદયને ખરી જાય છે. તેથી તેમને તો નિર્વિરાશ છે, નિરંતર એ તો કર્મ રસદયને ખરતા જાય છે, પોતે કર્મને અવલંબતા નથી. આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કયું છે? જેમ જીનબિંબને રથમાં સ્થાપીને, આ રથયાત્રા આપણે કાઢીએ છીએ ને, ભગવાનની રથયાત્રા છે. જેમ જીનબિંબને રથમાં સ્થાપીને
નગર વન વગેરેમાં ફેરવીને વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે. પછી જગતમાં અજૈન લોકો પણ જુઓ કે જુઓ આ જૈનોના ભગવાન નીકળ્યા. એ રીતે કોઈને કોઈ લાયક જીવને કારણ બને છે ભગવાનના દર્શન કરતા આકર્ષણ થાય છે. જેમ જીનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી રથમાં જ્ઞાનરૂપી રથમાં આત્માના જ્ઞાનરૂપી રથ લીધો છે, આત્માને સ્થાપીને જીનેન્દ્ર ભગવાનની જગ્યાએ પોતાના આત્માને સ્થાપીને મનરૂપી એટલે જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે, સમ્યક જ્ઞાનમાં વિચરે, તે જ્ઞાનની પ્રભાવના યોગ સમ્યક દ્રષ્ટિ છે. એ પોતાના જ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે, વિશેષપણે એ નિશ્ચય પ્રભાવના કરનાર છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિશંકાદી આઠ અંગ આઠ ગુણો નિર્જરાના કારણ કયા છે, સમ્યક દ્રષ્ટિનો અધિકાર છે. મુનિની વાત નથી ચાલતી, સમ્યક દ્રષ્ટિ આઠ ગુણો નિર્જરાના કારણ કયા, એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિર્જરાના કારણ જાણવા. આ સિવાય પણ આઠ ગુણ સિવાય સમ્યક દ્રષ્ટિને જેટલા ગુણો છે બધા નિર્જરાના કારણ સમજવા. હવે પંડિત જયચંદ્રજીએ નિર્જરા અધિકાર અહીંયા પૂર્ણ થતો હોવાથી છેલ્લી ગાથા છે નિર્જરાધિકારની, તો એટલે ભાવાર્થમાં ઘણો વિસ્તારથી પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ આઠ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. સ્વરૂપ આશરે જે પરિણામ થાય એને નિશ્ચય પરિણામ કહે છે. તેનો સંક્ષેપ એટલે સારાંશ આ પ્રમાણે છે કે જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય, સ્વરૂપમાં શંકા ન પડે, કોઈ એને એમ કે તમને સમ્યક દર્શન નથી થયું તો કાંઈ મને શંકા પડવાની નથી, શંકા ન પડે. બીજા કહે તો એને સમ્યક દ્રષ્ટિ નહીતર નહીં એમ નથી, અથવા ઘણા માને તો સમ્યક દર્શન અને કોઈ ન માને તો સમ્યક દર્શન નહીં એમ પણ નહીં. જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં, કોઈ પણ પ્રકારને ભયને કારણે પણ એ સ્વરૂપનો આત્માનો માર્ગ છોડે નહીં, અથવા સંદેહયુક્ત ન થાય અને સંશય પણ ન થાય કે આમ હશે કે તેમ હશે, કેમ કે અનુભવ છે એ પ્રત્યક્ષ વર્તે છે, અનુભવની પ્રત્યક્ષતાને લીધે શંકા પડવાની કોઈ જગ્યા નથી. કોઈ વાત પરોક્ષ હોય તો શંકા પડે કે એમ હશે કે નહીં, આપણને શું ખબર પડે, પ્રત્યક્ષ કોઈ વાત નથી. પણ અહીં તો અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ છે એટલે એમાં શંકા પડતી નથી, અથવા સંદેહયુક્ત ન હોય ન થાય તેને નિશંકિત ગુણ હોય છે. આપેલો ગુણ નિશંકિત નિશ્ચય નિશંકિત પણ હોય. બીજું કે જે કર્મના ફળની વાંછા ન કરે, કે મને આવો પુણ્ય યોગ હોય તો સારું, મને આવો પાપનો યોગ ન હોય તો સારું, એવા પુણ્યના ફળની વાંછા ન કરે, તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, અમુક પદાર્થો આમ પરિણમે તો સારું, અમુક આમ થાય તો સારું, વિરોધ મટી જાય તો સારું, ફરાણોનો આમ થઈ જાય તો સારું, એ કાંઈ અન્ય પદાર્થોના ધર્મની વાંછા ન કરે. તેને નિકાંક્ષિત ગુણ હોય છે, એટલે આકાંક્ષા નથી, આકાંક્ષા એટલે લાલચ. કોઈ બાહ્ય પદાર્થના વિષયમાં એમને લાલચ હતી નથી, આમ થાય તો ઠીક ને તેમ થાય તો ઠીક. ત્રીજું, જે વસ્તુના ધર્મો પ્રત્યે જ્ઞાની ન કરે, વસ્તુના ધર્મો પ્રત્યે ના જ્ઞાની એટલે દુર્ગંછા, ઘૃણા, નારાજગી, તીવ્ર નારાજગીને જ્ઞાની કહે છે. અણગમો, જ્ઞાની એટલે અણગમો. જે વસ્તુના ધર્મો પ્રત્યે જ્ઞાની ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. અને સુગંધ ગમે દુર્ગંધ ન ગમે એમ નથી, અને આ રંગ ગમે ને આ રંગ જોવાય ન ગમે એમ નહીં, મને આ શબ્દ આવો અવાજ સાંભળવો ગમે ને આવો બિલકુલ સાંભળવો ન ગમે એમ નહીં, એમ પંચેન્દ્રિયના વિષયમાં કોઈ પણ વસ્તુ ધર્મ પ્રત્યે, વસ્તુ ધર્મ એટલે કોઈ પણ પદાર્થની કોઈ પણ પ્રકારની પર્યાય એને એ વસ્તુનો ધર્મ કહે છે, તેના પ્રત્યે ગ્લાની ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. જ્ઞાનનું જ્ઞેય બનાવી દે છે, કેમ કે કોઈ પદાર્થ ઇષ્ટ પણ નથી અને કોઈ પણ પદાર્થ ઇષ્ટ હોય તો આકાંક્ષા થાય અને અનિષ્ટ હોય તો જ્ઞાની થાય. નિકાંક્ષિત અને નિર્વિચિકિત્સા બે હોય છે. જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે તેને અમૂંઢ દ્રષ્ટિ ગુણ હોય છે. યથાર્થતા તો મુમુક્ષુની ભૂમિકામાંથી પ્રગટ થતી થતી વિકાસ પામી છે અંતે, અને અંતે તે સમ્યક જ્ઞાનમાં પરિણમી ગઈ છે. યથાર્થ સમજણ તો મુમુક્ષુની ભૂમિકામાં આવવા માંડી, પછી એ યથાર્થતા વિકાસ પામીને સમ્ય જ્ઞાન રૂપ પરિણમે છે એ સમજણ. એટલે અયથાર્થતા છે તે મૂંઢપણું છે જીવનું, અથવા અણસમજણ છે, અને યથાર્થપણું છે તે અમૂંઢપણું છે એમ કીધું. જેમ કે જ્ઞાની પુરુષ મળ્યા છતાં જીવે અત્યાર સુધી ઓળખાણ ન કરી, જો ઓળખાણ કરી હોત તો એનું કલ્યાણ પોતાનું થઈ ગયું હોત, તો કલ્યાણ ન કર્યું તો કે મૂંઢ છે, એને શાસ્ત્ર ભાષામાં એને મૂંઢ કહેવામાં આવે. ગાંધીજી એકવાર ગુરુદેવની ધર્મસભામાં સાંભળવા આવ્યા હતા રાજકોટમાં, રાજકોટમાં ચળવળ ચાલતી હતી, ગાંધીજી પણ રાજકોટમાં હતા અને ગુરુદેવ પણ રાજકોટ પધારેલા. ગાંધીજીને એમનો કૃપાળુદેવનો પણ યોગ થયો અને ગુરુદેવનો પણ યોગ થયો. એ વખતે તો એ દેશ નેતા તરીકે ખૂબ પ્રસિદ્ધ થઈ ગયેલા. ગુરુદેવે કીધું કે આત્મા કોઈનું કરી શકતો નથી, તમે દેશનું ભલું કરી શકો કે લોકોનું કલ્યાણ કરી શકો એ વસ્તુ સ્થિતિ નથી. તમને ભાવ આવે એ બીજી વાત છે, પણ એમ માનવું એ તો સમ્યક દ્રષ્ટિને બીજા લોકોનું કલ્યાણ થાય એવો ભાવ આવે, પણ હું બીજાનું કલ્યાણ કરી દઉં છું એમ ન આવે. બીજા એને ઉપકાર એ માને, પોતે એમ ન માને કે મેં ઉપકાર કર્યો છે. એવી જે માન્યતા છે એ મૂંઢપણું છે. ગુરુદેવી શબ્દ વાપર્યો હતો કે આવી રીતે લોકોનું કલ્યાણ કરવાનું માનવું એ એક મૂંઢતા છે. પછી બધા ગુરુદેવ તો વિહાર કરી ગયા હશે, અને ગાંધીજી તો અવારનવાર રાજકોટ કંઈક વચ્ચે ચળવળનું મુખ્ય મથક હતું, એવું હતું ત્યાં રાજકોટ રહેતા હતા અવારનવાર. એ ગુરુદેવ યાદ કર્યા છે, તો અમને મૂંઢ કહેતા હતા એ મારા જ છે કે નહીં કે ગાંધીજી એમ નહીં કહે કે અમને મૂંઢ કહે છે, મને ગુંઢ કહેતા તો એ મારા જ છે કે નહીં, એમને તો સાંભળવાનો વિકલ્પ આવ્યો છે. એના બાપરે સાંભળવાથી એમ હળવા હતા પાછા, ધાર્મિક વૃત્તિ વાળા હતા અને હળવા હતા, ખોટું ન લગાડે. મને મારા મૂંઢ જે છે આપણે ન જવું એને ભાઈ એમ નહીં, ફરીને જવાનું મને વિકલ્પ આવ્યો હતો, વિચાર આવ્યો હતો. એવી રીતે વાત કાઢેલી. એટલે પછી આ નાનાલાલભાઈને બધા સુધી છે, રામજીભાઈને બધા કોંગ્રેસીઓ અને ગાંધીજીના બધા ચેલા, ગાંધીજીને અનુસરવા વાળા એ જમાના છે, બધા ખાદી ખાદી પહેરતા હતા. પછી સુધી લોકો તો ખાદી જ પહેરી છે. એટલે દુર્ગે પછી આવે સાંભળવા, વાત કરે કે ગાંધીજી એમ કહેતા હતા કે મને મૂંઢ કેનાર મારા છે કે નહીં. હજી ગુરુ બધાને વાત કરતા હતા કે ગાંધીજી આવું બોલે ના. અમારે તો શું કે ક્યાં કોઈની પાસેથી કોઈ અપેક્ષા થાય, જેમ છે એમ કહીએ છીએ. જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, પોતાના સ્વરૂપની ઉપાદેયતામાં મૂંઢતા ન કરે, કેમ કે એ આત્મકલ્યાણનું અવલંબન છે. સ્વરૂપમાં મૂંઢ ન હોય, પોતાની પૂરી શક્તિથી સ્વરૂપને અવલંબે છે, સ્વરૂપને યથાર્થ જાણે, જેમ છે એમ સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢ દ્રષ્ટિ ગુણ હોય છે. શું એવા સમ્યક દ્રષ્ટિને અમૂઢ દ્રષ્ટિ ગુણ હોય છે, એ યથાર્થ સમજે છે તેને અમૂઢ દ્રષ્ટિ ગુણ હોય છે. એ ચોથું કહ્યું, ચોથો ગુણ કયો, પાંચમો, કે જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, પોતાના પરિણામને જ અહીં આત્મા કીધો છે, આત્માને આત્મામાં જોડે એમ કીધું, આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે અને અન્ય ધર્મને ગૌણ કરે તેને ઉપગુણ ગુણ હોય છે. ઉપગુણના બે અર્થ થાય છે, આત્માની શક્તિ વધારવી તે અને બીજા ગુણો અવગુણો છે એને ઢાંકવા અથવા એને તિરોભૂત કરવા, એને ઉપગુણ છે. નિશ્ચયથી અવગુણોને ગૌણ કરવા, ઢંકાઈ જાય એવા કરવા, અને ગુણો પ્રકાશ પામે એમ કરવું, એમ એને ઉપગ્રહણ અથવા ઉપગુહન ગુણ કહેવામાં આવે છે. એ પાંચમો ગુણ. છઠ્ઠો, જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ હોય છે. આ બધા નિશ્ચય ગુણની જ વાત કરી છે. આખ્યાસનમાં કુંકુંદાચાર્ય દેવે નિશ્ચય ગુણની વાત કરી છે, કે જે સ્વરૂપથી ચ્યુત થતા એવા પોતાના આત્માને સ્વરૂપમાં સ્થાપે, એવો પુરુષાર્થ કરે કે સ્વરૂપથી ચ્યુત ન થાય. પુરુષાર્થી સ્વરૂપમાં આરૂઢ થયા એ એક વાત છે, અને સ્વરૂપમાં આરૂઢ થયા પછી સ્વરૂપથી ચ્યુત ન થવું અને અચ્યુત દશામાં, જ્ઞાન દશામાં રહેવું, એ વિશેષ પુરુષાર્થ હોય તો થાય. પ્રગટ કરવાના પુરુષાર્થથી સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ વધારે હોય છે, તો સ્વરૂપમાં સ્થિર રહેવાય. અને એ રીતે નિર્જરા કરતાં કરતાં, કેમ કે અધિકાર નિર્જરાનો છે ને, એટલે શુદ્ધિની વૃદ્ધિ કરતાં કરતાં નિર્જરાનો પોઝિટિવ અર્થી છે, હકારાત્મક અસ્તિત્વ અર્થ એ છે કે શુદ્ધિની વૃદ્ધિ કરવી તે એને ખરેખર નિશ્ચય નિર્જરા કહેવામાં આવે છે. પછી કર્મની નિર્જરાને તો વ્યવહાર કહેવામાં આવે છે, અને નાસ્તિથી અશુદ્ધિને ઘટાડતા જેવી તેને નિર્જરા કહેવામાં આવે છે. હા, એક શુદ્ધ પર્યાયને નામ આપવા હોય તો અનંત આપી શકાય, પણ એટલા શબ્દો ભાષામાં અનંત શબ્દો નથી. કેમ કે અનંત ગુણ પ્રગટ થયા છે. આ તો આઠ ગુણની જ વાત કરી છે. આત્મામાં જે અનંત ગુણ છે એ સર્વગુણાંશ તે સમ્યક છે. સર્વગુણો, હા, અનંત ગુણો પ્રગટ થયા છે. તો જેટલા ગુણોથી, અનંત ગુણોથી વાત કરવી હોય તો અનંત ગુણની વાત કરી શકાય, એક શુદ્ધની, એક શુદ્ધિની પર્યાયની. પણ ભાષામાં તો એટલા શબ્દો નથી, એટલે અનંત ગુણોમાં મોટાભાગના ગુણો તો વચન અગોચર છે, એટલે એની કોઈ ભાષા નથી, એનો કોઈ શબ્દ નથી, વચન ગોચર છે. એમાંથી કેટલાકની વાતો આવે છે, બધાની નથી આવતી. એમાં પણ જે સ્વરૂપથી ચ્યુત થતા એવા પોતાના આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ હોય છે. એ છઠ્ઠો ગુણ. સાતમો, કે જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ હોય છે. આત્મા આત્મા પ્રત્યે પહેલા વાત્સલ્ય કરે, પછી બીજા આત્મા પ્રત્યે વાત્સલ્ય કરે એમ કે. પોતાના આત્માનું અવાત્સલ્ય કરે એમ નહીં. વાત્સલ્ય શું છે? એ પ્રેમ સૂચક ગુણ છે. વાત્સલ્ય છે એ પ્રેમની પ્રધાનતા એની અંદર. તો જેને નિજ ગુણોનો પ્રેમ હોય એને બીજાના ગુણોનો પ્રેમ આવે એમ લેવું છે. જે સાધર્મી વાત્સલ્ય છે એ ગુણનો પ્રેમ છે. બીજા જીવોને ગુણ પ્રીતતા હોય એના પ્રત્યે એને બહુ વાલ આવે, વાત્સલ્ય આવે. તો શું એનું આપણે અપભ્રંશમાં શબ્દ થઈ ગયો વાલ, એને વાલપ આવે, વાલું લાગે. તો કેમ બીજા બીજા જીવો એને સાધર્મી જીવો વાલા લાગે છે? એનામાં ગુણ પ્રીતતા છે. એમ કેમ થાય છે કે અંદરમાં પોતાના ગુણને વાલપ વર્તે છે માટે. જેને ગુણો પ્રત્યે પોતાના ગુણો પ્રત્યે વાલક હોય અને એ રીતે પોતાના ગુણો વાલા કરીને પ્રગટ કરવા છે, એમને પ્રગટ કરવા નથી, વાલા કરીને પ્રગટ કરવા છે, એને બીજા પ્રત્યે વ્યવહારે જે પરિણામ આવે વાલકના એને વ્યવહાર વાત્સલ્ય કહેવામાં આવે છે. અહીંયા તો નિશ્ચય વાત્સલ્યની વાત છે કે જે આત્માના સ્વરૂપ પ્રત્યે અનુરાગ રાખે છે. અનુરાગ રાખે છે એટલે અહીંયા રાગની વાત નથી, અનુરાગ એટલે પ્રેમ વાલક. તેને વાત્સલ્ય ગુણ હોય છે અને એ નિજ ગુણનો પ્રેમ છે. પહેલા મુમુક્ષુની ભૂમિકામાં ગુણ સારા લાગ્યા હોય, ગુણ ગમતા હોય, ગુણ રૂચતા હોય, ગુણ પ્રત્યે વાલને પ્રેમ આવતો હોય, એને ભાવભાષણના કાળમાં અનંત ગુણનું નિધાન પોતામાં દેખાય છે એટલે એને પોતાના આત્માનો અનંતો પ્રેમ ઉત્પન્ન થાય છે, એકદમ મહિમા આવે છે. એનું કારણ એ છે કે ગુણનો પ્રેમ છે, અનંતા ગુણનો ખજાનો જોયો અંદરમાં, એટલે સ્વરૂપનો પ્રેમ આત્મપ્રેમ એને પહેલા પ્રગટ થાય છે. એને વાત્સલ્ય ગુણ કહે છે. અને જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે સ્વભાવને, જ્ઞાન ગુણમાં એકલો જ્ઞાન ગુણ નહીં પણ અનુભવને પ્રકાશિત કરે, વધુ વધુ અનુગુણ. જ્ઞાનમાં કંઈ એમ નથી કે સૂક્ષ્મ વધારતો જાય, અનુભવ જ્ઞાન સ્વસંવેદન વધારતો જાય એને જ્ઞાન ગુણ કહે છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. 142 સંતોષમાં એક પદ છે કે જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થઈ શકવા યોગ્ય નથી. મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન ગુણથી થાય, જ્ઞાન એટલે જ્ઞાનના અનુભવથી થાય. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાન જ્ઞાનના અનુભવ વિના મોક્ષની પ્રાપ્તિ થવી કોઈ રીતે સંભવિત નથી. 142 આપણે આવી ગઈ, આ તો 162 સ્વરૂપ પછી વર્ષ આવી ગયો. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના એટલે કે તું બીજું બધું કર, સંયમ પાળ, મહાવ્રત ધારણ કર, તપશ્ચર્યા કર ને હુકાઈ જા, પણ તને કાંઈ પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાનને જ્ઞાનના સ્વસંવેદન વિના, અનુભવન વિના કોઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થતી અથવા નિર્જરાનું કારણ, મોક્ષનું કારણ એવી નિર્જરા ઉત્પન્ન થતી નથી. અહીં નિર્જરાનો અધિકાર છે એટલે મોક્ષનું કારણ છે, આ નિર્જરા છે એ મોક્ષનું કારણ છે. જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, જ્ઞાનને પ્રકાશિત કરે એમ નથી લીધું, જ્ઞાન ગુણ સ્વભાવને પ્રકાશિત કરે અનુભવમાં. ભલે જ્ઞાન ગુણ વિભૂતિ મુનિની જેમ જ્ઞાન જાણપણું ન પ્રગટ થાય પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ થઈ જશે, તેને પ્રભાવના ગુણ હોય છે અને એ અનુભવ વધારતા જાય છે. સમ્યક દ્રષ્ટિ છે એ અંદરમાં સ્વસંવેદનને વધારતા જાય છે. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. આ તો આત્મગુણો નિશ્ચય ગુણો પ્રગટ થયા છે એટલે એમના પ્રતિપક્ષમાં જે અવગુણ છે એ કોઈ અવગુણને ઉત્પન્ન ન થવા દે. ગુણ પ્રગટ થાય એટલે અવગુણને ઉત્પન્ન ન થવા દે, એટલે અવગુણને કારણે જે બંધ થતો હતો એ બંધ થતો મટી ગયો, એ સંવર્થ્યો, બંધ અટકી ગયો અને શુદ્ધિની વૃદ્ધિ થઈ તે નિર્જરા થઈ, કેમ કે કર્મ ખરી ગયા એ નિમિત્તપણે અહીંયા શુદ્ધિની વૃદ્ધિ અંદર થઈ. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદભાવમાં ચારિત્રમોના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તો પણ તેમની નિર્જરા થઈ જાય છે, નવો બંધ થતો નથી. હવે શું કહે છે કે આ આઠ ગુણ પ્રગટ થયા એટલે પછી નિર્જરા થવા માંડી, તો પ્રતિપક્ષી દોષ થતો નથી, સર્વથા નથી થતો, કે ચારિત્રમોહનો થાય, દર્શનમોહનો ન થાય, ચારિત્રમોહનો શંકા થાય, ચારિત્રમોહથી લોભ પણ થાય તો એને આકાંક્ષા કહે છે. એવી રીતે ચારિત્રમોહથી થાય, ચારિત્રમોહનો જે દોષ થાય પણ એ દોષ છે એમની પણ નિર્જરા થઈ જાય છે, એટલે નવો બંધ નથી કરતો એ દોષ. ચારિત્ર મોહનો દોષ થાય એ નવા બંધનું કારણ નહીં એમ લઈ લે છે સીધું તે. અલ્પ દોષને એ ગણતા જ નથી, અલ્પ બંધને ગણતા જ નથી, કે મુનિને પણ શંકા ન થતી, એ શંકા ન થતી. ચારિત્ર મોહની શંકા એટલે શું કે સમોસરણમાં મુનિરાજને પ્રશ્ન ઉઠે છે કે પ્રશ્નને શંકા કરો, આપણે શંકા સમાધાન નથી લખતા આત્મજાગૃતિમાં, શંકા સમાધાન ખરેખર તો પ્રશ્ન સમાધાન છે, પણ શંકા સમાધાન નામ આપીએ છીએ ને, એ પ્રશ્નનું નામ શંકા બીજી છે, શંકાનું બીજું નામ પ્રશ્ન છે, પ્રશ્નનું બીજું નામ શંકા છે. બોલી શંકા નહીં, અવિશ્વાસ એનું નામ શંકા નહીં. આયા આપણે જે શંકા સમાધાન છે એ અવિશ્વાસવાળી વાત નથી. હા પણ હેડિંગ શું આપ્યું છે, શંકા સમાધાન, ખાલી સમાધાન. આ શંકા પણ શંકા સમાધાન આપો તો કંઈ ખોટું નથી, લોકોને જે શંકા આવે છે એનું સમાધાન આપીએ છીએ, કારણ કે સમાધાન તો રિલેટેડ શબ્દ છે, ત્યાં શંકા અધ્યાર છે, ભલે શબ્દ ન લખીએ પણ શંકા સમાધાનનો જે વિભાગ છે ખરેખર સમાધાન છે તો શંકા સાથે રિલેટેડ છે, અપેક્ષિત વાત છે. આપણે જિજ્ઞાસા નામ આપીએ, પ્રશ્ન નામ આપીએ, આશંકા નામ આપીએ. શંકા એટલા માટે નથી કહેતા, અવિશ્વાસપૂર્વક જે પ્રશ્ન ઉઠે એને શંકા કહે છે, અને વિશ્વાસ રાખીને જિજ્ઞાસાથી વધારે જાણવાની ને સમજવાની અપેક્ષાથી પ્રશ્ન ઉઠે એને આશંકા કહીએ છીએ. એમ શંકાના આશંકાના અર્થમાં એટલો ફેર છે, પણ કોઈ વાર આશંકાને પણ શંકા સમજીને કહેવામાં દોષ નથી. શંકા સમાધાનનો ઉપયોગ એ તો નથી ચાલતો, આપણે જાહેરાત નથી કરતા શિબિરમાં કે હવે એક કલાક શંકા સમાધાન ચાલશે, એમ જ બોલવામાં આવે છે. એક કલાક શંકા સમાધાનનો છે, જેને પ્રશ્નો હોય શંકા હોય લખીને મોકલે, શંકા કહો કે આ શંકા કહો કે પ્રશ્ન જિજ્ઞાસા કલાક. એમ ચારિત્રમોના ઉદયરૂપ શંકા આદિ પ્રવર્તે, અને સૂક્ષ્મ સ્વભાવો છે આત્મામાં, એટલા સૂક્ષ્મ સ્વભાવો છે એ સ્વભાવના વિષયમાં પણ સૂક્ષ્મ હોય તો જણાય, નહીતર ન જણાય તો પ્રશ્ન ઉઠે મુનિરાજ, મુનિરાજને પ્રશ્ન ઉઠે અને તીર્થંકરની વાણીમાં એનું સમાધાન આવે. ચક્રવર્તીઓને પ્રશ્ન ઉઠે છે, મુનિઓને પ્રશ્ન ઉઠે છે, આચાર્યોને પ્રશ્ન ઉઠે છે, સમ્યક દ્રષ્ટિઓને પણ પ્રશ્ન ઉઠે, પણ એ બધા ચારિત્રમોના છે. તો તેનાથી કાંઈ નવો બંધ થતો નથી, કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્મની હૈયાતીમાં જ કયો છે. જે બંધ કયો છે મિથ્યાત્વ સહિત હોય તો બંધ થાય, મિથ્યાત્વ રહીત ને બંધ નથી કહેતા. કાચા સૂત્ર ના તાંતણે પડી બાંધવું હોય તો આ ખુલશે કે નહીં ખુલે એની શંકા પડતી નથી, તો જરાક જોર કરશો તૂટી જશે, કાચું સૂત્ર છે એમ. એટલે એવો બંધ નથી પડતો કે જેથી અનંત સંસારનું પરિભ્રમણ થાય. એ સામાન્ય બંધ છે, એ જવા માટે આવ્યો છે, રહેવા માટે આવ્યો નથી, પણ જવા માટે આવ્યો. અને એ એક પ્રોસેસ છે, જેમ અફીણ છે એ ધીમે ધીમે શું કહે છે, થોડું અફીણ લેવું પડે, અફીણિયાને અફીણ છોડતી વખતે થોડું અફીણ લેવું પડે, કેમ કે ટોક્સિકેશન થઈ ગયું છે. એમ આ આત્માને પણ અનાદિનો વિભાવનો ટોક્સિકેશન થઈ ગયેલું છે. એટલે વિભાવ એક સાથે કોઈ દી એક સમયમાં કોઈનો ન જાય, ક્રમે જ જાય, પછી ભલે મુહૂર્ત લાગે પણ ક્રમ પડે પડે ને પડે. એટલે થોડો વિભાવ થવાનો ને જવાનો, થવાનો ને જવાનો, ઓછો થતો 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 જશે, એમ અફીણ ઓછું થતું થતું છૂટશે, એવી રીતે એ વસ્તુ સ્થિતિ છે. એમાં બીજી રીતે કરવા જાય તો થાય એવું નથી, અશક્ય છે. ચક્કર આમ ફરતો હોય, આમ ફરવા માંગે તો સડનલી ફરે તો પડી જ જાય. તો એમ અફીણ પહેલે દિવસે અફીણ છોડે તો મરી જાય, અફીણ વગર મરી જાય, જીવી ન શકે, એમ થોડું લેવું પડે પછી જાય. એ વસ્તુ સ્થિતિ છે. એમ મોક્ષ માર્ગમાં પણ એવું બને છે. માટે સમ્યક દ્રષ્ટિ આવો રાગ કેમ કરે છે એ પ્રશ્ન અસ્થાને છે. એ અફીણને છોડે છે, એ રાગ કરતો નથી, રાગને છોડતો જાય છે. એમ જુઓ તમે, પાછો વળેલો છે, આગળ વધતો નથી રાગ.